You're with SBS Radio. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. હે ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. કાનુડાની પ્રીત છે, રાધાનું રૂપ છે, જગની રીતનું શું કામ. રાધાનું રૂપ છે, કાનાની પ્રીત છે, આંખું માંડીને જુએ ગા. આ ગોરી ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગરબો સાંભળ્યા પછી આ ગાયક વિશે કોઈ પરિચય આપવાની જરૂર લાગતી નથી, કારણ કે ગુજરાતના કોઈ નાના ગામડાનો કાર્યક્રમ હોય કે પછી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં ગરબાના પ્રોગ્રામ હોય, પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીના ચાહકો તેમને સાંભળવા માટે હંમેશા આતુર રહે છે. હાલમાં કીર્તિદાનભાઈ ઓસ્ટ્રેલિયા ગરબાના કાર્યક્રમ માટે આવ્યા છે અને તેઓ મેલબર્ન સ્થિત SBS સ્ટુડિયોમાં આજે અમારા મહેમાન બન્યા છે. તેમની સાથે ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા તરફથી ઉત્પલભાઈ પટેલ પણ અમારી સાથે જોડાયા છે. કીર્તિદાનભાઈ, ઉત્પલભાઈ, SBS સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે.
ધન્યવાદ.
ધન્યવાદ.
કીર્તિદાનભાઈ, આપ સંગીતની દુનિયામાં કેવી રીતે આવ્યા? મારા માનવા પ્રમાણે આપે માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સનો સ્ટડી કર્યો અને પછી સંગીતની કોઈ વિશેષ તાલીમ લીધી છે?
જી, હું એવી જ્ઞાતિથી બિલોંગ કરું છું, ચારણ ગઢવી જ્ઞાતિથી, એટલે ગુજરાતી લોકસંગીત અમારા બ્લડમાં હોય. પણ મારા સ્વર્ગસ્થ પિતાશ્રીએ મને, હું BCOM કરતો વલ્લભ વિદ્યાનગર ખાતે, ત્યારે મને કીધું, 2 વર્ષ તો માંડ માંડ મેં કાઢ્યા ભણવામાં. પછી મને કે તારે જો મ્યુઝિક જ કરવું હોય તો તું આ બધું ભણવાનું છોડ અને બરોડાની મ્યુઝિક કોલેજમાં એડમિશન લઈ લે. તો ત્યારથી મારી ટૂંકમાં લાઈફ સંગીતમય થઈ ગઈ.
છેલ્લા એક દશકમાં તમે ડાયરાના સેંકડો પ્રોગ્રામ કર્યા હશે, તો આપે સૌ પ્રથમ પ્રોગ્રામ ક્યાં કર્યો હતો અને ડાયરાની દુનિયામાં આપનો પ્રવેશ કેવી રીતે થયો?
મારા જીવનનો પહેલો પ્રોગ્રામ તારાપુર પાસે રામુદોળી ગામ છે, ત્યાં મેં પહેલીવાર, મારા ગઢવી સમાજનું ગામ છે ગઢવી લોકોનું, અને ગઢવી સમાજનો એક નવચંડી યજ્ઞ હતો, એમાં મને પહેલીવાર પરફોર્મ કરવાનો મોકો મળેલો.
આપના પિતા પણ લોક ડાયરાની દુનિયાનું એક જાણીતું નામ હતા, તો નાનપણમાં તેમને ક્યારેક કાર્યક્રમ પ્રસ્તુત કરતા જોઈને આપને એવું લાગતું કે તમે પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કરશો?
બિલકુલ બિલકુલ, કારણ કે એમના કાર્યક્રમમાં હું જાતો અને છેલ્લા 5 વર્ષ એમણે મને એમના કાર્યક્રમમાં રજૂ કર્યો. એના પહેલાંના 5 વર્ષ તો મારા માટે કઠિન એટલા માટે હતા કે હું બરોબર ગાતો મને ખ્યાલ છે, પણ મારે પ્રૂવ કરવાનો કોઈ મોકો મળતો નહોતો. તો એકવાર આણંદ ટાઉન હોલ ખાતે કાર્યક્રમ એમનો, મારા પપ્પા સમર્થદાન ગઢવીનો, અને ત્યારે ઓડિયન્સમાંથી બૂમો પડી કે ભાઈ કીર્તિદાને રજૂ કરો, કીર્તિદાને રજૂ કરો. તો મને ધીમેકથી પડદા પાછળ લઈ ગયા બેક સ્ટેજ અને મને કીધું કે આ તારું ષડયંત્ર જો હશે તો તને ક્યારે ગાવા નહીં દઉં, અને જો રિયલ હશે તો તારા વગર મારો કોઈ ડાયરો નહીં કરું. અને એ રિયલ હતું. અને પછી મેં ત્યારે ગાયું એક રાધા એક મીરા, અને એટલું બધું એમને ઓડિયન્સને ને મારા પપ્પાને ગમ્યું, તો ત્યાર પછીનો કોઈ પણ કાર્યક્રમ એમણે મારા વગર કર્યો નહીં.
ગુજરાતી આર્ટિસ્ટને ઓસ્ટ્રેલિયાની ધરતી પર બોલાવીને અહીં રહેતા ગુજરાતીઓને નવરાત્રિનો અનુભવ કરાવવાનો શ્રેય કોઈને જતો હોય તો એ છે ઉત્પલભાઈ પટેલને. તો ઉત્પલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આર્ટિસ્ટને અહીં બોલાવવાનો વિચાર આપને કેવી રીતે આવ્યો અને તેની શરૂઆત કેવી રીતે થઈ?
વત્સલ, પહેલાં તો એવું છે ને કે આ શોખ મારી વાઇફ એટલે પલક પટેલને લગભગ બધા જાણતા હશે. એને નાનપણથી હતો અને એ પોતે પોતાના ગરબા ક્લાસીસ ચલાવતી હતી, અને આ અમદાવાદમાં બી રાજપથમાં એમણે પોતાના 2-3 ગરબાના પ્રોગ્રામોનું આયોજન કરેલું હતું, અને એને પહેલેથી શોખ ગાવાનો ને એ બધો, એટલે ગરબા ગાવાનો ને એનો. તો એ મને કહે કે અહીંયા આપણે આવ્યા છીએ, આપણને માહોલ એ, અને અમે જ્યારે 6 વર્ષ પહેલાં શરૂ કર્યું ત્યારે બહુ ગરબા થતા નહોતા. બરાબર, એ વખતે પલખે મને કીધું કે આપણે આ રીતે કંઈક કરીએ. તો આવા પ્રોગ્રામો કરીને અમને એવું લાગ્યું કે આજે ગુજરાતી છે તો ગુજરાતની ગૌરવશાળી વ્યક્તિઓને અહીંયા લાવી અને એમની જોડે બેસવાનો મોકો છે ને, મને ખબર નથી કે ગુજરાતમાં મળે કે ના મળે, પણ એ અમને મળે છે, એ જ અમારા માટે એમ કહેવાય ને કે બહુ મોટી વાત ને મૂલ્યની વાત છે. ગુજરાતીનો અદ્ભુત સપોર્ટ છે, એટલે જ 6 વર્ષથી જે આપણે પ્રયત્ન શરૂ કરેલો આજે એક ચેનલ બની ગઈ છે. આપણા મેલબોર્નના ગુજરાતીઓનો સાથ ના હોય ને તો ગરબા કરવા શક્ય નથી, અને એટલા ઉત્સાહી મેલબોર્નની જનતા જોડે ગરબા કરવાની ખરેખર બહુ મજા આવે છે.
શ્રોતા મિત્રોને જણાવી દઈએ કે કીર્તિદાનભાઈ સાથેની વાતચીતના અંતે અમે આપને એક સવાલ પૂછીશું અને તેનો સાચો જવાબ આપનાર પ્રથમ 10 વિજેતાઓને શનિવારે મેલબર્ન ખાતે યોજાનારા કીર્તિદાનભાઈના ગરબાના કાર્યક્રમના સિંગલ પાસ આપવામાં આવશે. આપણા લિસનર્સને ખબર જ હશે કે કીર્તિદાનભાઈએ કોક સ્ટુડિયોમાં ગાયેલું સોંગ લાડકી ખૂબ જ લોકપ્રિય બન્યું હતું અને અત્યારે પણ કીર્તિદાનભાઈ જે કાર્યક્રમમાં જાય છે ઓડિયન્સની વિશેષ રજૂઆત હોય છે કે તેમના સ્વરમાં આ સોંગ સાંભળવા મળે. કીર્તિદાનભાઈ પાસે આ સોંગ તો આપણે ગવડાવીશું જ, પરંતુ આ ગીત સાથે જોડાયેલી કોઈ રસપ્રદ બાબત જે આપ અમારી સાથે શેર કરી શકો.
એ સોંગ વિશેની વાત કરું તો એના મ્યુઝિક ડિરેક્ટર છે સચિનન જીગર, એ બેઝિકલી ગુજરાતી છે. એ ચારેક મહિનાથી મને ગોતતા હતા. એક એમને ગુજરાતી ફ્રેશ અવાજ જોતો હતો, મજબૂત અવાજ, ગુજરાતી ફોકનો જો પ્રોપર અવાજ હોય એ ગોતતા હતા. પછી અમારી મીટિંગ થઈ અમદાવાદમાં અને ત્યારે ડિસાઇડ નહોતું કે ત્યારે લાડકી જ ગાવાનું હતું. ત્યારે ગુજરાતના વિવિધ પ્રાંતના લોકસંગીતો મેં એમને સંભળાવ્યા અને એમાંથી પહેલાં તો મણિયારો સિલેક્ટ હતું, એ મણિયારો સોંગ, અને એનું રેકોર્ડિંગ બી થઈ ગયું હતું. પણ પાછળથી કંઈક ત્યાંના એમટીવી કોક સ્ટુડિયોમાંથી કીધું કે કોઈ થીમ બેઝ સોંગ તમે બનાવો, તો આખું નવું સોંગ ક્રિએટ થયું જે લાડકી સ્વરૂપે આવ્યું. કારણ કે આજથી 20 વર્ષ પહેલાં જૂનાગઢના કવિ દાદ બાપુનું દીકરી વિશેનું એક ગીત હતું, કાળજા કરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. તો 20 વર્ષનો આખું મેદાન ખાલી હતું. 20 વર્ષ સુધી કોઈ પણ દીકરી વિશેનું ગીત આવ્યું નહોતું. એક ફિલ્મી ગીત હતું પારકી થાપણનું, પણ એ ક્યાંક ક્યાંક ગવાતું. બાકી દીકરી માટેનું સ્પેશિયલ ગીત 20 વર્ષ પછી આવ્યું, એ લાડકી. અને એ ગાયા પછી, કોક સ્ટુડિયોમાં ગાયા પછી, ઓડિયન્સમાં પણ એ બે ક્લાસ હોય છે, ક્લાસ અને માસ. તો ડાયરામાં પહેલાં માસ આવતું માણસ, ક્લાસ માણસો અમુક સુવિધા અમુક અસુવિધાના લીધે આઉટડોરમાં નહીં આવતા, પણ આ લાડકી ગીત આવ્યા પછી કરોડપતિ માણસ બી તમને ઇન્ડિયામાં કે ગુજરાતમાં ધૂળમાં બેઠેલો સાંભળવા મળે, જોવા મળે. એનું કારણ કે એ લાડકી ગીત એને સ્પર્શી ગયું છે. અને દુનિયાના કોઈ એવો બાપ નહીં હોય ગુજરાતી જે સમજતો હશે, જે હિન્દી સમજતો હશે, કે જેણે લાડકી ગીત નહીં સાંભળ્યું હોય. અને 4-5 વર્ષથી આપણે ત્યાં ગુજરાતમાં, ઇન્ડિયામાં મેજોરિટી ગુજરાતીમાં ખાસ, કે દીકરીના લગ્ન હોય ત્યારે આ ગીત 9 વાગ્યું હોય એવું 100માંથી એક પણ ઘટના નથી. 100 લગ્ન હોય તો 100એ 100માં લાડકી ગીત વાગ્યું છે, ચાહે પ્રોગ્રામ કરીને વગાડે, ચાહે એનો વિડીયો શૂટિંગમાં વગાડે. પણ મારી દ્રષ્ટિએ લાડકી ગીત એ દીકરી માટેનું રાષ્ટ્રગીત જેવું થઈ ગયું છે.
તો હું એ પૂછવા માંગીશ કે હિન્દી ગીતમાં ગુજરાતી શબ્દોનો સમાવેશ, એ વિશે થોડી માહિતી આપી શકો.
એ 3 પાર્ટમાં છે ગીત આખું. એક તો પહેલાં દીકરી નાની પોતાની લાગણી રજૂ કરે કે ભાઈ હું તારી દીકરી છું, તારી લાડકી છું. પછી ગુજરાતી લોકસંગીત, અમારો પ્રયત્ન, મારો સચિન જીગરનો ખાસી હતો કે જેમ ઇન્ડિયામાં રાજસ્થાની ફોક છે, પંજાબી ફોક છે, એને આખી દુનિયા સાંભળે, એને બધી ભાષાના માણસો સાંભળે, તો ગુજરાતીને કેમ ન સાંભળે. એટલે આખું મર્જ કરવામાં આવ્યું અને મણિયારો મૂળ ઢાળ હતો એને નજીકનું એક નવું કમ્પોઝિશન બનાવવામાં આવ્યું, જેના શબ્દો લખ્યા જીગર, સચિન જીગર મહેલા જીગરની વાઇફ પ્રિયાએ, અને આખું ગીત નવું જ નવારું સ્વરૂપે આવ્યું. આ ગીત જ્યારે બન્યું ને ત્યારે એક મસ્ત વાત તમને કરું, તમને ગમશે, કારણ કે બહુ જ ઓછા શ્રોતાઓને આ વાત ખબર છે કે પહેલાં મણિયારો ગીતનું રેકોર્ડિંગ થઈ ગયું, પછી હું આવી ગયો બોમ્બેથી રેકોર્ડિંગ કરીને રાજકોટ. પછી 9 ગીત આવ્યું રેકોર્ડ કરવાનું. હવે બેઝિકલ તમે જુઓ ને કોક સ્ટુડિયોના સોંગ કોઈ પણ મર્જ કરેલા, તો એમાં કોઈ પણ પ્રાંતનું ફોક અને નવું સૂફી કે નવું વેસ્ટર્ન ઉમેરેલું હોય. 9 ગીત બનાવેલું હોતું નથી, એટલે મને કીધું કે હવે 9 ગીત આપણે રેકોર્ડ કરવાનું છે. તો મેં કીધું 9 માટે હું તૈયાર નથી. તેઓ મારી વાઇફ સોનલ મને કહે કે તમને નુકસાન તો કંઈ નહીં થાય ને. એટલે મેં કીધું નવામાં શું કરવા, મારે અનુભવ કરવો, જે આપણે બ્રાન્ડેડ હું ગાયો છું મણિયારો અને બેસ્ટ રેકોર્ડ થયું હતું. તો મને કે તમને ફાયદો થશે કે નહીં થશે ભવિષ્ય પર છોડી દો, પણ મને એટલે ખબર છે કે તમને નુકસાન નહીં થાય, એટલે પાછું સ્પેશિયલ રેકોર્ડ એટલા માટે કર્યું મેં.
કીર્તિદાનભાઈ, આપ ડાયરો હોય, ભજન હોય કે ફિલ્મી ગીતો હોય, ત્રણેયમાં પોતાનું આપનું યોગદાન આપો છો, તો આપનું ફેવરિટ શું છે?
મારી દ્રષ્ટિએ વિશ્વનું સંગીત, તમામ કોઈ પણ પ્રાંતનું હોય, કોઈ પણ દેશનું હોય, સંગીત સંગીત છે. અને મ્યુઝિક જો વિશ્વમાંથી નીકળી જાય સાહેબ, તો 50 કલાક માણસ જીવી ન શકે. જેમ દુબઈ જેવા ગલ્ફની કન્ટ્રીમાં જો એસી તમે બંધ કરો દો 20 કલાક, તો કેટલાય માણસો મરી જાય, એમ વિશ્વમાંથી સંગીત કાઢી નાખો તો સંગીત વગર કાંઈ છે નહીં. એટલે મારી દ્રષ્ટિએ બધું જ સંગીત સારું છે. કારણ કે મેં વિદ્વાનો પાસેથી, સાધુ સંત ફકીર વલિયાઓ પાસેથી સાંભળ્યું છે કે સ્વરમાં ઈશ્વર છે. પછી ગુજરાતી હોય, ગીત હોય એમાં પણ સ્વર હોય, ભજન હોય એમાં પણ સ્વર હોય, સૂફી હોય એમાં પણ સ્વર હોય, કે ફિલ્મી ગીત, એ સ્વર વગરનું સંગીત કોઈ છે જ નહીં. એટલે મારી દ્રષ્ટિએ દરેક સ્વરમાં ઈશ્વર છે, દરેક શબ્દમાં બ્રહ્મ છે, કારણ કે શબ્દ એ બ્રહ્મ છે. એટલે મને તો તમામ પ્રકારના ફોક બેઝિક મ્યુઝિક ગમે છે.
રાઈટ. કીર્તિદાનભાઈ, છેલ્લા 5-1 વર્ષમાં ગુજરાતી ફિલ્મોમાં અર્બન ગુજરાતી ફિલ્મોનું ચલણ વધ્યું છે, તો આપને શું લાગે છે કે આજના યંગસ્ટર્સને એમનો સંગીત પ્રત્યેનો શોખ બદલાયો છે કે એ લોકો કંઈક અલગ એક્સપેક્ટ કરતા હોય છે સિંગર્સ પાસેથી?
સંસારનો નિયમ છે કે પરિવર્તન જરૂરી છે. કોઈ પણ ક્ષેત્રની વાત તમે કરો કે આજથી 100 વર્ષ પહેલાંના બિલ્ડિંગો જુઓ તમે, આજથી 100 વર્ષ પહેલાંની આપણી રહેણીકરણી જુઓ, આપણા વસ્ત્રો જુઓ, તો દરેકમાં પરિવર્તન આવ્યું છે. એવી જ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પરિવર્તન આવ્યું છે, કારણ કે આજની નવી જનરેશન ટેકનોલોજીથી જોડાયેલી છે. એને આજની ટેકનોલોજીથી બનેલું મ્યુઝિક કે આજની ટેકનોલોજીના ઉપયોગ કરીને એ બનેલું ફિલ્મ એમને એક્સપેક્ટ હોય, તો એ પ્રમાણે થયું. ને ગુજરાતી ફિલ્મ માટે એ સુવર્ણયુગ કહી શકાય કે ગુજરાતી ફિલ્મો બસ એ જ પરંપરાગત ચાલ્યા આવતા કે ભાઈ દુશ્મનના દીકરી સાથે પ્રેમ હોય ને વર્ષોથી એની જ પરંપરા, એના જ પોશાકો, તો એ આ જનરેશન સ્વીકારી શકે એવી હતી નહીં. કારણ કે પહેલાં આપણા વડીલો ધોતિયા પહેરતા, હવે જનરેશનને જીન્સ અને ટીશર્ટ અને ફાટલા જીન્સ પહેરીને ફરવાની આદત છે, તો એ એક્સપેક્ટ એવું જ કરે એને પોતાનું જગત, એના પોતાને ક્રાઇટેરિયા. તો એ પ્રકારનું આજની ટેકનોલોજી, આજના મ્યુઝિકને લઈને જે ફિલ્મો બને છે ગુજરાતી, અને તમને એ વાત પણ જણાવી દઉં સાથે સાથે કે અત્યાર સુધીના ફિલ્મ જગત, ગુજરાતી ફિલ્મ જગતના ઇતિહાસમાં પહેલીવાર નેશનલ એવોર્ડ મળ્યા હોય એવી 2 ઘટના થઈ ગયા વર્ષે ને આ વર્ષે. અને આપને જણાવતા મને આનંદ થાય છે કે ગયા વર્ષે મેં ગાયું હતું રોંગ સાઈડ રાજુમાં ગોરી રાધા ને કાળો કાન, તો ગયા વર્ષે ઇન્ડિયન નેશનલ લેવલનો એવોર્ડ ગુજરાત ફિલ્મને મળ્યો એવી 1 ઘટના એ રોંગ સાઈડ રાજુ, એમાં પણ મારું ગીત હતું. અને આ વર્ષે નેશનલ એવોર્ડ મળ્યો ફિલ્મ રેવા, એમાં પણ એક મારું ગીત છે. તો 2 વર્ષે કન્ટિન્યુ કોઈ ગાયકે ગાયેલો ફિલ્મને એવોર્ડ મળ્યો હોય નેશનલ લેવલનો, એ પણ એક 1 ઘટના છે.
અરે વાહ, ખૂબ ખૂબ અભિનંદન.
થેન્ક યુ.
કીર્તિદાનભાઈ, અત્યાર સુધીની આપની કેરિયરમાં એવો કોઈ પ્રસંગ બન્યો હોય કોઈ ફેન્સ તરફથી જે આપના દિલમાં એક મહત્વનું સ્થાન ધરાવતો હોય?
SBS ના શ્રોતાઓને એ પણ કહેવા માગું છું કે એવો અનુભવ મને ઓસ્ટ્રેલિયામાં પર્થમાંથી મળ્યો, આપની સાથે શેર કરવા માગીશ, કે લાડકી ગીત આખી દુનિયામાં જ્યાં ગુજરાતીઓ છે, જે ગુજરાતથી નજીક છે કે ગુજરાતી સંગીતથી નજીક છે એને ગમે છે, એવા લાખો પરિવાર છે જે મને મળે છે કાર્યક્રમ દરમિયાન કે ભાઈ અમારી નાનકડી દીકરી તમારું આ સોંગ સાંભળીને દરરોજ સૂઈ જાય કે દરરોજ એને મજા આવે. અમારા નેશનલ પ્રમોટર યુવા ગુજરાતના મહેશ રાજ લગભગ 3-1 વર્ષ પહેલાં, એટલે કે 2019 કે 2018માં પર્થમાંથી એક ફેમિલીના એમને સતત મેલ આવે કે કીર્તિદાનભાઈ પર્થમાં આવે એટલે અમારે ત્યાં લઈ આવજો. તો રાજભાઈ એમને જનરલ આન્સર આપ્યો કે ભાઈ આવું તો બધા કહેશે, કેટલાને પાસે લઈ જાઓ, તમારે એવું કોઈ ઓળખીતા છે, તમારા ક્લોઝ છે કે એવું કોઈ રીઝન છે? તો કે અમારે એક મજબૂત રીઝન એ છે, અમે દુઃખ સાથે કહીએ છીએ કે અમારી દીકરી 8 મહિનાની જે 6 દિવસ પહેલાં એક્સપાયર થઈ ગઈ છે, અને એ દીકરીને રોજ લાડકી અમે સંભળાવતા ત્યારે સૂતી અને આખું ઘર અમે ગાયને સુવડાવતા, તો અમારા બધાની ભાવના એ છે કે હજી એને 12 દિવસ નથી થયા, તો એ દીકરીના ફોટા પાસે આવીને એને શ્રદ્ધાંજલિ રૂપે કીર્તિદાનભાઈ એક દીવો પ્રગટાવે અને લાડકી ગાય, તો અમે એમ માનીએ છીએ કે એને એના આત્માને મોક્ષ મળી જશે. પછી અમે પર્થમાં પહોંચે સાંજે લગભગ 7-1 વાગે અને સીધા એરપોર્ટથી મેં કીધું, રાજભાઈ મને કીધું કે આવી ઘટના છે, તો મેં કીધું આપણે હોટલ પર નથી જવું, સીધા ત્યાં જઈએ. અને એવું આમ શોકનો માહોલ ઓબ્વિયસલી હોય જ, આખું ઘર મને જોઈને ચોધર આંસુ રોયું, અને એ બાળકીના ફોટા પાસે દીવો પ્રગટાવ્યો. અને સ્વાભાવિક છે કે 6-1 મહિનાથી ગવાતું હોય તો આખા ઘરનાને મોઢે થઈ ગયું હોય. હું ગાતો તો લાડકી આંખો બંધ કરી બે હાથ જોડી, અને આખું ઘર ધ્રુસકે ધ્રુસકે રોતા રોતા ગાતું હતું. અને ત્યાંથી જ મેં સચિન જીગરને ફોન કર્યો, મેં કીધું વર્લ્ડનો બેસ્ટ એવોર્ડ આનાથી મોટો કોઈ હોઈ શકે નહીં. એટલે આ ઘટના કેટલી લાગણીઓથી જોડાયેલી હોય છે માણસો, તમારું એક ગીત એટલે મારા માટે જીવનની યાદગાર ઘટના છે કે હું મારા છેલ્લા શ્વાસ સુધી આ ઘટનાને ભૂલી નહીં શકું.
તો થઈ જાય ગીત.
બિલકુલ બિલકુલ. ઓ રે ઓ પરે ઉડા તું કાલે ઉડી જાજે રે, મારી હાટું રહી જાને આજ ની રાત, હે આંબલી ને પીપળી રે, હો લી આંબલી ને પીપળી રે, જોશે તારી વાટ રે, ભેળા મળી કરશું અમે ફરિયાદ, મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરી રે એ મીઠુડી, અમે જોશું રે તારી વાટ.
અને હવે સમય છે નવરાત્રિના પાસ જીતવા માટેનો પ્રશ્ન સાંભળવાનો. કીર્તિદાનભાઈએ કોક સ્ટુડિયોમાં તનિષ્કા સંઘવી સાથે ગાયેલું ગીત લાડકીમાં અન્ય એક ફિમેલ ભારતીય સિંગરે પણ પોતાનો અવાજ આપ્યો છે, તો એ પ્રસિદ્ધ ગાયિકાનું નામ જણાવો. આપના જવાબ શનિવાર બપોરે 12 વાગ્યા સુધીમાં SBS ગુજરાતીના ફેસબુક પેજના ઇનબોક્સમાં મેસેજ કરો અને પ્રથમ 10 વિજેતાઓને શનિવારે યોજાનારી નવરાત્રિના સિંગલ પાસ આપવામાં આવશે. આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને લોકસંગીત તથા તમારા જીવન વિશે વાતચીત કરવા બદલ કીર્તિદાનભાઈ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
ધન્યવાદ. થેન્ક યુ SBS.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
Enjoy more stories in your language by visiting sbs.com.au.